તારીખ 17/12/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 77. મૂળ કેસેટમાં અવાજ દબાય છે, હમિંગનો અવાજ આવે છે.
જે જે ભાવમાં જીવ જીવ તીવ્ર રસથી અત્યંત રસથી તન્મય ભાવે પરિણમન કરે ત્યારે તે ભાવનો આવિર્ભાવ થયો કહેવાય. અન્ય પદાર્થને વિશે અભેદતા સાધીને પદાર્થ ભિન્ન હોવા છતાં તેની સાથે અભેદતા સાધીને અભેદ ભાવે જીવ તીવ્ર રાગરસથી પરિણમે છે, પરંતુ વસ્તુ સ્થિતિ જેથી પ્રતિકૂળ ભાવ છે અથવા વસ્તુના સ્વરૂપને તે અનુકૂળ નથી એટલે ત્યાં અતૃપ્ત દશા રહે છે, તૃપ્તિ થતી નથી. ગમે તેટલું ભાવ તું ખાય અથવા પાંચ ઇન્દ્રિયના વિષયમાં જે તે વિષયની જે ગમે તેટલી રુચિ અને રસ હોય અને તીવ્ર રસથી પરિણમે, તીવ્ર રુચિથી પરિણમે, ઘણી તન્મયતા કરીને પરિણમે તો પણ ત્યાં તૃપ્તિ થવાનો સંભવ નથી. પદાર્થની ભિન્નતાનું આ દ્યોતક છે, પ્રકાશન છે. વેદ જ્ઞાનનો મુદ્દો છે, પદાર્થની ભિન્નતા એ વેદ જ્ઞાનનો મુદ્દો છે. કેમ કે ગમે તેટલી કલ્પના કરવામાં આવે તો પણ વાસ્તવિકતાનું ઉલ્લંઘન થઈ શકતું નથી. બે પદાર્થ ભિન્ન છે વાસ્તવિક રીતે. કલ્પના કરીને અભેદતા ગમે તેટલી ભાવમાં લઈ આવે તો પણ ભિન્નતાને દૂર કરી શકાતી નથી, અભિન્નતા કરી શકાતી નથી, તેથી તૃપ્તિ થતી નથી. એનું નિષ્પન્ન થયેલું ફળ છે. ભલે ભાવમાં તન્મયતા ગમે તેટલી કરી તો પણ અતૃપ્ત પણ હોય એની નિષ્પત્તિ છે. એ તો દ્રષ્ટાંત છે, અહીંયા સિદ્ધાંત એવો છે કે રુચિપૂર્વક સ્વભાવનો આવિર્ભાવ થતા અભેદ ભાવે નિદાનંદ ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંત રુચિપૂર્વક સ્વભાવનો આવિર્ભાવ થતા સ્વભાવમાં તન્મયપણાનો રસ વધતા પરિણામ તદાકાર સ્થિતિ ધારણ કરે છે. એટલે જેવું સ્વભાવ તેવું સદ્રશ પરિણમન થાય છે તીવ્ર રસને લઈને, એને ત્યાં પોતાના અભેદ સ્વભાવ સાથે ભાવથી અભેદતા સાધી ત્યાં નિજાનંદની ઉત્પત્તિ થઈ, ત્યાં સ્વરૂપાનંદની આત્માનંદની ઉત્પત્તિ ત્યાં થાય છે, ત્યાં તૃપ્તિ થાય છે. અનુભવ પ્રકાશમાં એક વચન છે, દેવચંદજીનું બહુ સુંદર વચન છે, એક જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તેનું નામ સ્વાનુભવ છે. સ્વાનુભવની એક પરિભાષા કરી છે, બહુ સુંદર પરિભાષા છે. જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે સ્વાનુભવ છે. ટૂંકામાં પરિણામનો રસ છે એના ઉપર દોર છે આખો. પરિણામ ક્યાં દોરાય છે? જ્યાં રસ છે ત્યાં. બહુ સુંદર વિષય છે. જીવ અનાદિથી રાગનો રસ લઈને રાગને વેદે છે. રાગ પરાશ્રિત હોવાથી, પર પુદ્ગળ સ્વરૂપે હોવાથી એ પુદ્ગળાશ્રિત પરિણામમાં પુદ્ગળ રસને વેદે છે. છે ચૈતન્ય પોતે વેદે છે પુદ્ગળ રસ. એમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે, આ પોતા ઉત્પન્ન થાય છે, કેમ કે પોતાથી વિરુદ્ધ છે, પોતાના જાતિથી એ વિરુદ્ધ છે પુદ્ગળ. પોતે ચૈતન્ય છે, એ જળ છે. જળની ભાવના ચૈતન્ય ભાવે તો એને દુઃખ દુઃખ જ દુઃખ થાય, આકુળતા જ થાય. એ કોઈ ન સમજાય એવો વિષય નથી, સહેજે સમજાય એવો વિષય છે. કે છે કે જેમ તને રાગમાં રસ પડે છે એમ જ્ઞાનમાં રસ પડે તો જો તને જ્ઞાનમાં જ્ઞાન રસનો અનુભવ થાય તો એનું નામ જ સ્વાનુભવ છે. બીજો કોઈ સ્વાનુભવ છે ને? સ્વપણે જ્ઞાનને વેદવું, જ્ઞાનને સ્વપણે વેદવું, તે જ આત્મજ્ઞાન છે, તે જ આત્માનું જ્ઞાન છે, તે જ આત્માનો અનુભવ છે. પ્રવચન પરમાગમસારમાં આવી સ્વપણે વિદાતું જ્ઞાન તે આત્મા છે એમ કહી દીધું છે. ગુરુદેવની શૈલી છે અદભુત. સ્વપણે વિદાતું જ્ઞાન તે આત્મા છે. સ્વપણે વિદાતું જ્ઞાન તે જ્ઞાનની પર્યાય છે એમ નથી કીધું. સ્વપણે વિદાતું જ્ઞાન તે આત્મા છે, એ જ આત્મા છે. કેમ કે જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે. ક્યારે સ્વપણે જ્ઞાન વેદાય? કે જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ઉપજે પરિણમનમાં તો એનું વેદન આવે. બસ આ સ્વાનુભવ છે. અનંત જન્મ મરણને છેદ કરવા વાળી આ ચીજ છે. આટલી સીધે સીધી વિધિનો વિષય આટલો બધો ટૂંકામાં સુંદર રીતે કહેવાનું સામર્થ્ય ગુપ્તજીનું એકદમ સામર્થ્ય. રુચિપૂર્વક સ્વભાવનો આવિર્ભાવ થતા અભેદ ભાવે નિરાનંદ ઉત્પન્ન થાય છે. કારણ કે સ્વરૂપ તો સહજ પ્રત્યક્ષ છે. સ્વરૂપ છે એ તો ત્રિકાળ પ્રત્યક્ષ છે, વર્તમાન પ્રત્યક્ષ છે, સહજ પ્રત્યક્ષ છે. સ્વરૂપ તો સહજ જ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષપણું એ સ્વરૂપનું જ અંગ છે, સ્વરૂપની જ એ વિશેષતા છે, અથવા એવું જ સ્વરૂપ છે. સહજપણે પ્રત્યક્ષ હોવું એ તો સ્વરૂપ છે આત્મા. એક તો સ્વરૂપ સહજ પ્રત્યક્ષ છે અને પોતાની એટલે સ્વરૂપની માનતા પણ અદ્વિતીય છે. એની બરાબર જગતમાં કોઈની માનતા નથી. હવે નહીં વ્યવસાયનું શું કારણ છે? જગતના પદાર્થનો રસ તો જગતની જગતના પદાર્થને મહત્તા આપતા આવ્યો છે. જે પદાર્થને મહત્તા નથી આપતો એમાં રસ આવતો નથી. જેમ કે જે અફીણ ખાય છે તેને અફીણની મહત્તા ગણે છે અને એનો રસ છે એને, પણ જે ખાતો નથી એને શું કિંમત છે? કોઈ એમ કે સોના કરતા અફીણ મોંઘું છે તો કહે છે મારે હું આપણને ખબર નથી જો કે, પણ કદાચ એમ હોય મને આ હેરોઈન બેરોઈન આવે છે ને છાપામાં, આટલું હેરોઈન પકડાણું પણ લાખો ને કરોડોની કિંમત હતી, કેમથી જઈ જશે? આપણે શું સોનું કામની ચીજ છે તો સોના સોનું જોઈને કિંમત આવે, સોનાની વાતમાં કિંમત આવે, સોનાનો પ્રસંગ હોય લેવા દેવાનો તો એમાં રસ આવે, લાભ નુકસાન છે. એ સોનું ઘડાવા નાખ્યું છે, કોઈ સોનું તો ધર્મ છે, ધર્મ શું એનો જે કયો તે ધંધો છે તે લઈ લે, એમાંથી પોતાને એની અંદર રસ હોવાથી દુઃખ થાય કે મારું સોનું ચોરાઈ ગયું. પણ અફીણના ભાવની અફીણની વાતમાં કે એની વાતમાં શું રસ આવે કે જેની કિંમત નથી એનો રસ નથી. એટલે લૌકિક રીતે પણ કોઈ પણ પદાર્થને કોઈ પણ પ્રકારે ભલે કિંમત આંકવામાં આવતી હોય તો પણ જે ચીજ કામની નથી એનો રસ નથી. આ તો સીધી વાત છે. પછી કે તારા સુખ માટે સુખ ભંડાર જે આત્મા એ અદ્વિતીય સુખનો ભંડાર છે, એની મહત્તાને એનો રસ જો તને આવે તો રસ્તો સીધો ને સરળ ને સુગમ છે, અને નહીતર બીજો કોઈ એનો ઉપાય નથી. બહુ સીધી સીધી વાત છે. લખે છે એક જગ્યાએ કે મોહને લઈને પોતાનું સ્વરૂપ સૂજતું નથી. સમસ્યા છે ને સ્વાધ્યાય કરનારની પણ આ એક સમસ્યા છે કે આત્માની વાત ઘણી વાંચીએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ, પણ અંદરમાં આવું મારું આત્મ સ્વરૂપ છે સાક્ષાત સિદ્ધ પદરૂપ એવું વાંચતું નથી કે સૂજતું નથી. શું કરવા? કે મોહના વિકારથી પોતાનું મૂળ સ્વરૂપ સૂજતું નથી કે વાંચતું નથી. દર્શન મોહનો કોઈ મોટામાં મોટો પોતાના જ અભેદ સ્વરૂપની વચ્ચે અંતરાય હોય, પડદો હોય, દિવાલ હોય, ગઢ હોય, જે ગણો તે દૂર થવો આકરો છે એટલે ગઢ કહીએ, તોડવું આકરો છે, એ દર્શનનું લઈને સૂચતું નથી. અનંત સુખનો ભંડાર હોવા છતાં પોતાનું સુખ પોતામાં દેખાતું નથી, અને જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાય છે, સુખને ગંધે નથી ત્યાં સુખ દેખાય છે. આ કાર્ય દર્શન છે. જો કોઈ પણ રીતે એટલે યથાર્થ પ્રકારે દર્શનને ગાળવામાં આવે તો અવશ્ય પોતાનું સ્વરૂપ સૂજે ભાષે. સ્વરૂપ ભાષે છે ત્યારે હજી દર્શનમાં ગયો નથી પણ મંદ પડ્યો છે. સ્વરૂપ નિશ્ચયનો તબક્કો છે એમાં હજી દર્શનમાં નથી ગયો. સમ્યક દર્શન ઉત્પન્ન થાય ત્યારે દર્શનમાં હજી ઉપશમે છે, ત્યારે જાતો તો નથી, હજી તો ઉપશમે છે પહેલા પહેલા, એટલે સત્તા મારીએ છે. દર્શનમોની પ્રકૃતિ સત્તા મારીએ છે એનો અર્થ કે હજી યોગ્યતા રહી છે દર્શનમો, ઉદય નથી ભાવનો ને દ્રવ્યનો બંનેનો, પરમાણુનો ઉદય નથી ને અહીંયા દર્શનમોના ભાવનો ઉદય નથી, જોડાણ નથી, કેમ કે હવે ઉદય જ નથી. ત્યાં ઉપશમ આવે છે, ઉપશમ આવે છે એવા અહીંયા પુરુષાર્થ છે. ભાવમાં ઉપશમ છે એને ઉપશમ સમ્યક દર્શન કહે છે, પ્રકૃતિમાં ઉપશમ છે, બે કાર્ય સમાંતર જ ચાલે છે. ભાવ બંધમાં એવી રીતે છે, ઉપશમમાં એવી રીતે છે, ક્ષયમાં એવી રીતે છે, સમાંતર બે પદાર્થમાં કામ એક કાળે ચાલે છે. તો દર્શનમાં છે એ યથાર્થ પ્રકારે મંદ પડે છે ત્યારે સ્વરૂપ સૂજે છે. અનંત સુખનો ભંડાર અને અનંત જ્ઞાનનો ભંડાર પોતે છે એમ પોતામાં પ્રતિભાસે છે, અને એ દર્શનનો ઉપશમ થાય એવો પુરુષાર્થ ત્યાંથી જાગ્રત થાય છે, સન્મુખ થાય એટલે ત્યાંથી પુરુષાર્થ જાગ્યો, ચૈતન્યની સ્ફૂર્ણા થઈ દર્શનનો ઉપશમ કરશે અને એક વખતે સમ્યક દર્શનને પ્રાપ્ત કરશે. ભલે દર્શનનો ઉપશમેલો છે તો પણ અનંત ભાવ બ્રહ્મને છેદે છે, એ ઉપશમ સમ્યક દર્શન અનંત ભાવને છેદે છે, સંસારનો અંત એને લાવી દીધો, અનંત સંસારનો અંત આવ્યો. પછી ભલે અંત થતા વાર લાગશે પણ એ ગૌણ વાત છે, અંત લાવ્યા એ મોટી વાત છે. પોતાની મહાનતા પણ અદ્વિતીય છે, એવા અચિંત્ય અને મહા આશ્ચર્યકારી સ્વરૂપનો સહજ પ્રત્યક્ષતાને લીધે, એમાં સહજ પ્રત્યક્ષતા છે એને લીધે ભાવમાં વેદનથી આવિર્ભાવ થાય છે, એનો રસ ઉપજે, એમાં તન્મય બુદ્ધિ થાય, તો તન્મયાકાર રસથી પરિણામ થાય, એ આવિર્ભાવ છે, એ સ્વરૂપનો આવિર્ભાવ છે, આત્મભાવનો એ આવિર્ભાવ છે. આત્મભાવનો આવિર્ભાવ થાય તો અન્ય ભાવ રાગાદી ભાવનો તેરો ભાવ થાય. જોરથી કોઈનો અવાજ મોટો હોય તો નાનો અવાજ એમાં દબાઈ જાય, સીધી વાત છે. એમ આવિર્ભાવ થાય એ મોટી વાત છે, તીરો ભાવ થાય એ દબાઈ જાય છે, ઢંકાઈ જાય છે, સીધી વાત છે. અચિંત્ય અને મહા આશ્ચર્યકારી સ્વરૂપનું સહજ પ્રત્યક્ષતાને લીધે ભાવમાં વેદનથી આવિર્ભાવ થાય અને તે પરિણમન અત્યંત ઉગ્રતા પકડે, એવું આવિર્ભૂત થયેલું પરિણમન એ પણ પાછું ઘણી ઉગ્રતા પકડે, ત્યારે એકાકાર શુદ્ધોપી ઉગ્રુપ દશા થાય છે. ત્યારે જે દશા થઈ તે એકાકાર શુદ્ધોપી ઉગ્રુપ દશા થાય છે. અધ્યાત્મમાં આને શુદ્ધ નહીં કીધો છે, આને નિશ્ચય નહીં કહ્યો છે, અધ્યાત્મમાં આને નિશ્ચય નહીં કહ્યો છે, કેમ કે નિશ્ચય સ્વરૂપને ત્યાં એકાકાર ભાવે વિષય કરે છે. જ્ઞાનનો અંશ, મતિ શુદ્ધ જ્ઞાનનો અંશ એકાકાર ભાવે ત્યાં નિશ્ચય સ્વરૂપને વિષય કરે છે, તો આને નિશ્ચય નહીં કહ્યો છે અને આ નિશ્ચય નહીં ને વ્યવહારની અપેક્ષા નથી, એનાથી નિરપેક્ષ છે, એનાથી વિમુખ થઈને આગળ ચાલે છે. એવો પ્રતિપક્ષ નહીંની અપેક્ષા નહીં હોવા છતાં આ નિશ્ચય નહીં ને આભાસ લાગુ પડતો નથી, વિશેષતા છે એની. સુપ્રીમ હશે, સુપ્રીમ છે. આવા નિશ્ચય નહીં ને દીપચંદજી એમ કે છે, નિશ્ચય નહીં પરમાત્મા છે, જાઓ. હું ધડાકા કર્યા છે, શું કહ્યું? નિશ્ચય નહીં પરમાત્મા છે. આપ પૂછો નિશ્ચય નહીં પરમાત્મા, તો આ નિશ્ચય નહીં તો ચોથા ગુણસ્થાન એ પ્રગટે. ગુણસ્થાન તો કર્ણનો યોગ નમવામાં આવે છે. અમે ક્યાં કર્ણનો યોગ અત્યારે હાથમાં લીધો છે? તો તું વચમાં ઈ ટાંગ મારે છે. ગુણસ્થાન તો કર્ણનો યોગનો વિષય છે. અમે તો અહીંયા શુદ્ધોપયોગથી એકાકાર થઈને શુદ્ધાત્મ સ્વરૂપને, પરમાત્મ સ્વરૂપને પોતા રૂપે અનુભવ કરવો, તો જે પરમાત્મ સ્વરૂપને પોતા રૂપે અત્યંત ઉગ્ર રસથી અનુભવ કરે, તો પરમાત્મા છે એનો પરમાત્મા પણ અનુભવ કરે છે કે નથી એનો કરે છે? અત્યાર સુધી માનતો નહોતો કે હું માણસ છું, પ્રાણ છું, નિપુણ છું, નોકરો છું, હું પરમાત્મા છું, એવો અનુભવ થયો તો એ પરમાત્મા થયો એમ કીધું. એને નિશ્ચય નહીં પરમાત્મા છે. અથવા આવા સ્વાનુભવથી પૂર્ણ પરમાત્મા પદ સધાય છે. પૂર્ણ પરમાત્મા પદનું આ મૂળ કારણ છે, તેથી એને નિશ્ચય નહીંથી સ્વાનુભવથી પરમાત્મા થવાય છે એમ પણ કહેવામાં આવે છે.
કેમ
કે એકાકાર થયો, ક્યાં અપેક્ષા રહી વ્યવહાર નહીં. રસ છે એમ કહેવા પાછળ અધ્યાત્મ આવિર્ભાવ થાય અને પરિણમનમાં અત્યંત ઉગ્રતા ઉત્પન્ન થાય ત્યારે એકાકાર શુદ્ધોપયોગ રૂપ દશા થાય છે. તે દશામાં પ્રગટ સ્વસંવેદન આવે છે. એ દશા થાય છે કે જેમાં પ્રગટ સ્વસંવેદન આવે છે. આ સ્વસંવેદનનો અંશ તે પૂર્ણ જ્ઞાનનો અંશ છે, કેવળ જ્ઞાનનો અંશ છે. કેવળ જ્ઞાનની લબ્ધિ અહીંયા પ્રગટ થઈ, સિદ્ધપદની લબ્ધિ સ્વસંવેદનમાં પ્રગટ થઈ, કેવળ જ્ઞાનની લબ્ધિ સ્વસંવેદનમાં પ્રગટ થઈ. જેટલું સ્વસંવેદન થયું એટલું જ્ઞાન શુદ્ધ થયું. જ્ઞાનની શુદ્ધતાનું કારણ સ્વસંવેદન છે. સીધો પ્રશ્ન લઈએ કે જ્ઞાન કેમ શુદ્ધ થાય, એ સ્વસંવેદનથી જ્ઞાન શુદ્ધ થાય. કેમ કે જ્ઞાન કેમ અશુદ્ધ થાય, કે પરવેદનથી જ્ઞાન અશુદ્ધ થાય. જેટલો પરનો રસ લે એટલું જ્ઞાન મેલું થાય, ભીડે મુંડાઈ જાય. જેમાં પ્રગટ સ્વસંવેદન છે તેને જ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન અથવા સમયસાર કહેવામાં આવે છે. 144મી છે કે શુદ્ધો ઉપયોગ થયો તેને સમ્યક દર્શન કહે છે, તેને સમ્યક જ્ઞાન કહે છે, અને તેને સમયસાર કહેવામાં આવે છે. સમયસાર કહો, પરમાત્મા કહો, બધું એકાદ છે. 143માં પરમાત્મા કહ્યા, 144માં એને સમયસાર કહેવામાં આવે છે. અને તેમાં આનંદ ભવનો છેદ કરવાનું સામર્થ્ય રહેલું એ સ્વસંવેદનમાં આનંદ ભવનો છેદ કરવાનું સામર્થ્ય રહેલું છે. આ વિષયમાં તાત્પર્ય રૂપે વિચારવા યોગ્ય આ બધા લાંબો લાંબો એનું ચાલી ગયું, એનું તાત્પર્ય શું? તાત્પર્ય રૂપે વિચારવા યોગ્ય ખાસ વિષય એ છે કે સમ્યક દર્શન પહેલા સ્વવિકલ્પ દશામાં, કેમ કે અત્યારે મોક્ષ સ્વવિકલ્પ દશામાં ઊભો છે, સમ્યક દર્શન પહેલા સ્વવિકલ્પ દશામાં જે યથાર્થ નિર્ણય થાય છે, એવા વિચારવા જેવો વિષય શું છે એનો પ્રશ્ન ઊભો કર્યો છે. એમાં એવું શું છે, એ સ્વવિકલ્પ દશામાં એવું કયું તત્વ ઊભું થયું, આ વાત લેવી છે, સ્પષ્ટ કરવી છે કે જેને લીધે તે પરિણમન આગળ વધતું હતું મોક્ષ માર્ગમાં પરિણામ પામે છે, એનું ફળ શ્રુતિ રૂપે મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એવું સ્વવિકલ્પ દશામાં નિર્ણયના કાળે એવું શું ઊભું થઈ ગયું, એવી કઈ વાત ઊભી થઈ ગઈ પરિણમનની અંદર કે જેને લઈને એ જીવ આગળ વધીને મોક્ષ માર્ગમાં પરિણમી શકે છે, પરિણમી જાય છે, એવું શું છે, શું છે એ પ્રશ્ન ઉઠાવ્યો છે. ઉત્તર કે સ્વરૂપની ખરી ભાવના વાળા જીવને ભાવના પાયા વિશે છે. સ્વરૂપની ખરી ભાવના વાળા જીવને યથાર્થ નિર્ણયથી ભાવના વિના નિર્ણય નહીં આવે છે, એ વાત સ્પષ્ટ છે. કેમ કે ભાવના વિના નિર્ણય ન આવે, જ્ઞાનનો પ્રયોગ પ્રેક્ટિસ ન થાય, અવલોકન ન થાય, કાંઈ ભાવના વિના થઈ શકે નહીં. નિર્ણય સુધી પહોંચવું હોય તો પણ સ્વરૂપની ખરી ભાવના વાળા જીવને શું કહેવું છે, કેમકે આખું પ્રકરણ તો પહેલા પ્રકરણમાં લઈ લીધું છે. મોક્ષાર્થીનું સ્વરૂપ કેવું છે આખું પ્રકરણ લીધું છે, 30-31 પાના ચાલી ગયો છે, અહીંયા તો એનો સંક્ષેપ કર્યો છે. 30 પાના સુધી 31મા પાનાથી બીજું પ્રકરણ શરૂ થાય છે. સત્પુરુષનો વિષય 31 પાનાથી શરૂ થાય છે, પહેલા 30 પાનામાં એ વિષય ચાલી ગયો છે. યથાર્થ નિર્ણયથી સ્વરૂપનું લક્ષ બંધાતા તે જીવનું પરિણમન સમ્યક સમ્યક થાય છે, આ વાત ઊભી થાય છે. સ્વવિકલ્પ દશામાં શું ઊભું થાય છે કે નિર્ણયને લીધે સ્વરૂપ લક્ષમાંથી ખસતું નથી, અદભુતથી અદભુત પોતાનું સ્વરૂપ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ વાસી ગયું એ પછી લક્ષમાંથી ખસતું નથી, એનો રસ પણ એટલો ઉત્પન્ન થઈ ગયો. આવું મારું સ્વરૂપ, આટલો હું મહાન, સર્વોત્કૃષ્ટ મહાન હું, સિદ્ધપદ પોતે જ હું, એનો રસ કોઈ એવા પ્રકારનો ઉત્પન્ન થાય છે પછી ત્યાંથી લક્ષ ખસતું નથી. જગતમાં પણ એમ જ છે ને, જે લાભ નુકસાનનો વિષય, એવું જે આર્થિક પ્રયોજન છે, એનું લક્ષ કોને ખસે છે? કે કોઈ પણ બાબતમાં હિસાબ મૂકી દે છે કે આમાં આપણને લાભ કે નુકસાન. લાભ નુકસાનને અનુસરીને બધો વ્યવહાર કરે, જેટલો કરે એટલો. પણ લાભ નુકસાનને પહેલાં આંકી લે છે, કેમ કે એ લક્ષનો વિષય છે, દૂર થવાનો પ્રશ્ન રહેતો નથી, એનું સ્મરણ કરવાનો પ્રશ્ન થતો નથી. એમ અહીંયા સ્વરૂપનું લક્ષ થઈ જતા તે જીવનું પરિણમન સમ્યક સન્મુખ થાય છે. લક્ષ છે, સમ્યક સન્મુખતા છે, બંને અવિનામ આવે છે. ત્યાં પરિણમનમાં એકલો વિકલ્પ નથી. હવે છે સ્વવિકલ્પ દશા, પણ એકલો વિકલ્પ નથી. આ નવી વાત અંદર દાખલ થઈ છે. ત્યાં પરિણમનમાં એકલો વિકલ્પ નથી, પરંતુ વિકલ્પને સાથે એક એવો ભાવ છે કે જે આગળ વધીને પુરુષાર્થનો અપૂર્વ પરાક્રમ કરીને નિર્વિકલ્પ અતિન્દ્રિય અનુભવ પ્રાપ્ત કરે છે. એક બીજો ભાવ એની અંદર ઊભો થયો છે, અને તે છે જ્ઞાનમાં સન્મુખતા આવી છે. જ્ઞાન પ્રધાન હોવાથી દશામાં સન્મુખતા આવી છે એમ કહેવાય છે. સમ્યક સન્મુખ થયો છે, અને એ ભાવ છે એ સન્મુખ થયેલું બળવાન જ્ઞાન છે. પુરુષાર્થ લીધો છે ને, એટલે એને સાદી ભાષામાં જ્ઞાન બળ પણ કહેવામાં આવે છે, અથવા નિશ્ચય જ્ઞાનમાં થતો હોવાને લીધે એને નિશ્ચય બળ પણ કહેવામાં આવે છે. નિર્ણયનું બળ પણ કહેવામાં આવે છે, જ્ઞાન બળ પણ કહેવામાં આવે છે, અને નિશ્ચયનું બળ પણ કહેવામાં આવે છે. એવો એક ભાવ ઉત્પન્ન થયો છે, જેમાં જ્ઞાન ને પુરુષાર્થ બે સાથે છે. ચૈતન્યવીરી નિષ્પૂર્ણા છે, અને સન્મુખ થયેલું જ્ઞાન છે કે જેના લક્ષમાં આત્મા છે. એવો એક ભાવ છે, એ આ ભાવ છે. આ વિષયમાં તો ગુરુદેવ સાથે ચર્ચા થયેલી, આવો એક ચર્ચાનો વિષય છે. આત્મધર્મના 181 નંબરના અંકમાં જૂના આત્મધર્મ બધા વાંચ્યા, એમાંથી વિષય જોયો, પ્રશ્ન કર્યો. એવો એક ભાવ એટલે કેવો, કયો ભાવ? આ ભાવ કયો છે? એવો એક ભાવ તો ગોળ ગોળ રહે છે. ખુલ્લું કરવું ને, એટલે સીધું પૂછો. એકાંત રૂમમાં જઈ તો કે અજ્ઞાન ભાવ છે, કેમ કે શ્રદ્ધા તો ઊંધી પડી છે, એ તો એમાં કઈ ટકાવારી થતી નથી, અંશ એમાં પડતા નથી, એમાં અંશ પડતા નથી, ચારિત્ર નો પ્રશ્ન નથી. રાગ ચારિત્રમાં રાગ વર્તે છે, સુખમાં દુઃખ વર્તે છે. જ્ઞાન એવું છે કે જેની અંદર બળવાન પણ થયું છે. અહીંયા પુરુષાર્થનો અંશ ઉત્પન્ન થયો છે, પણ પુરુષાર્થ તો સમ્યક અનુભવ થયા પછી કહેવાય છે, તો કે જ્ઞાનને અનુભવ થયા પછી સમ્યક કહેવાય છે. પણ સન્મુખ તો કહેવાય છે અહીંયા, સમ્યક સન્મુખ જીવ છે, સમ્યક નથી તે. એટલે એક પ્રશ્ન પૂછો, સમ્યક છે તો જ્ઞાનની જાતિ બદલી, જાત્યાંતર થયું? એમ પ્રધાનપણે મુખ્યપણે એમ ન કહેવાય, એમ કહેવાય નહીં. ખરેખર તો અહીંથી જ જાત્યાંતર થયું છે. બે વાત રાખી છે ઉત્તરની અંદર, બે વાત રાખી. ખરેખર તો શું છે કે જેને સમ્યક દર્શન થાય એનું જ્ઞાન જ સંકલ્પ દશાની વાત છે ને, નિર્ણયની, માની લઈએ. અમને તો નિર્ણય થઈ ગયો છે ને, અમારું તો જ્ઞાન જાત્યાંતર થઈ ગયું છે, એવું બધું માની બેસે કે એમાં નુકસાન થઈ જાય. પાછું ખુલાસો બધો પોતે કરેલો છે,
પ્રાપ્ત કરે છે. એ વાત છોડી દઈને, એ વાત ભૂલી જઈને, એ સિદ્ધાંત વિરુદ્ધ જઈને બીજી રીતે કહીએ તો એ સિદ્ધાંતથી વિરુદ્ધ જઈને
પરમાનંદ સ્વરૂપ છું, સત છું, આમ છું, આમ છું, આમ છું. તો વિકલ્પ કાર્ય અને નિર્વિકલ્પ એનાથી ઉત્પન્ન થાય એવા કારણથી વિકલ્પ કારણ અને નિર્વિકલ્પ દશા કાર્ય અનુભવ નો થાય થાય તો ના પાડવી પડે. ત્યાં ગુરુદેવે જવાબ દીધો, ત્યાં એકલો વિકલ્પ નથી. જે આ શબ્દો લીધા છે ને એ છાયા બધી ત્યાંની છે લખાણની. એકલો વિકલ્પ નથી, બીજી લીટી છોતેર બાપા ત્યાં પરિણમનમાં એકલો વિકલ્પ નથી, ત્યાં એમ જવાબ આપ્યો છે. આત્મા એકલો વિકલ્પ નથી, પરંતુ વિકલ્પને સાથે એક એવો ભાવ છે, ત્યાં એવો જ જવાબ આપ્યો છે. ત્યાંને છાયા જે આગળ વધીને પુરુષાર્થનું અપૂર્વ પરાક્રમ કરીને નિર્વિકલ્પ અતિન્દ્રિય અનુભવ પ્રાપ્ત કરે છે. આ ભાવમાં સ્પષ્ટતા કરી છે ને જ્ઞાન બળ. હવે આ ભાવની અંદર કેટલી કેટલી વાતો છે. આ ભાવમાં જ્ઞાન બળ છે, સ્વરૂપ પ્રત્યેની અનન્ય રુચિ છે. એવું સ્વરૂપ ભાષ્યું એટલે ગુણની જે રુચિ હતી એકદમ વધી ગઈ. એ તો સ્વભાવની ગુણની ઋષિને લીધે સંશોધન કરતો હતો અને જગતમાં પદાર્થોની સુખની રુચિ નહીં પણ ગુણથી ઉત્પન્ન થયેલા સુખની રુચિ શોધ હતી, એવા સુખની શોધ હતી. એમાં ગુણનો ભંડાર જોયો એટલે એકદમ રુચિ વધી જાય છે. અપૂર્વ રુચિ અથવા ગાઢ રુચિ અથવા ઊંટી પડેલી રુચિ જેને એકદમ ઉછળીને રુચિ કામ કરે છે એ અનન્ય રુચિ. અનન્ય રુચિનો બીજો અર્થ છે રુચિ છે એક એવો ભાવ છે કે જે પોતાના ભાવમાં અન્યપણે રહેવા ન ચાહે. તન્મયતા સાધવી એનો મુખ્ય ગુણ છે. એટલે ચારિત્ર પ્રગટ થઈ જાય છે સંગીત દર્શનની સાથે સાથે, કેમ કે ત્યાં તો અન્યપણે રહેવાનો પ્રશ્ન જ નથી. દર્શનમાં ઘણા ચારિત્રને માનતા નથી પણ એ રુચિને સમજ્યો નથી, કેમ કે રુચિનું પરિણામ જ અનન્યપણે રહેવાનું છે. જેને આત્મરુચિ પ્રગટે એને આચરણ ન પ્રગટે એ વસ્તુ એ પ્રશ્ન સ્થાને છે. સ્વરૂપ પ્રત્યેની અનન્ય રુચિ અને પુરુષાર્થનો અસાધારણ ઉપાડ, જ્ઞાન રુચિ અને પુરુષાર્થનો અપૂર્વ પરાક્રમ જેને કહે અસાધારણ ઉપાડ. એટલે પોતે પોતાની બાજુના પરિણમનનો વેગ ફાટમ ફાટ ઉપડે, જેમ કોઈ આગને ઓલવવા માટે બંબો ફાટે ને જેમ ધોધ પડે ઉપરથી ને આગને ખતમ કરી નાખે, ગારો કરી નાખે અગ્નિને, એમ ત્યાં વિકલ્પનો ગારો પછી એવો ફાટમ ફાટ પુરુષાર્થ ત્યાં ઉપડે છે. એવો અસાધારણ ઉપાડ સ્વરૂપના મહિમાને લીધે વર્તે છે. એનું કારણ આવા બધા ભાવોનું પાછળ કારણ શું છે? સ્વરૂપનો મહિમા. એવું મહિમાવંત સ્વરૂપ છે એનો જે મહિમા છે, મહિમાવંતનો મહિમા જે છે એમાં બધા ભાવો એક સાથે ઉપડે છે. એની અનન્ય રુચિ, એનો પુરુષાર્થ, એનું જ્ઞાન બળ બધા પરિણામો કામ કરવા લાગે છે. કે જેમાં મિથ્યાત્મનો રસ ગળી જાય છે અથવા મિથ્યાત્વ ઉપશમી જાય છે અને પરોક્ષ પણ છૂટીને પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે, ત્યાં પછી સહજ પ્રત્યક્ષ સ્વરૂપ લક્ષમાં હોવાને લીધે અને એમાં તન્મય ભાવ થવાને લીધે પરોક્ષ પણ ઉત્પન્ન થતો બંધ થાય છે, પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. આ વિષયમાં પૂજ બેનશ્રીના વચનામૃત આંક 404માં આ પ્રકારે નિરૂપણ આવ્યું છે અથવા આ રીતે વર્ણન આવ્યું છે. અવળી વિશે 404 નંબરના બોલમાં આવ્યું છે. આપણે વિમાંચનમાં ઘણો આગો છે, 404 તો આપણે ઘણો આગો છે. 404 નંબરના બોલનો અહીંયા આધાર છે. પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી છે, પેલા નિર્ણયનો તબક્કો. પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે અને ઉપયોગ ઉંડાણમાં ચાલ્યો જાય છે. કેટલા સંક્ષેપમાં માલ ભરી દીધો છે, કેટલા થોડા શબ્દોમાં ચીજ ભરી દીધી છે. કે પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા, ભેદ જ્ઞાનનો, સહજ ભેદ જ્ઞાનનો અભ્યાસ ક્યાંથી શરૂ થાય છે? એ પહેલાં કૃત્રિમ અભ્યાસ હોય છે વિચાર દશામાં, અને નિર્ણય થયા પછી વિચાર દશામાં જે ભેદ જ્ઞાનની સહજતા છે એ સન્મુખતાથી શરૂ થાય છે નિર્ણય થયા પછી. વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે. મતિશ્રુત આશ્રમના જ્ઞાનમાં જે આત્મા સંબંધીના વિકલ્પો છે એ પણ તૂટી જાય છે. પરથી ભિન્નપણાના વિકલ્પો છે એ પણ તૂટી જાય છે. સ્વથી અભિન્નપણાના વિકલ્પો છે એ પણ તૂટી જાય છે. એવો અભ્યાસ ચાલે છે. પ્રતિભિન્ન અને રાગાદિથી ભિન્ન, બંનેથી ભિન્ન, રાગ અને રાગનો વિષય પર છે, એનાથી હું ભિન્ન છું, જ્ઞાનમય પણે છું, જ્ઞાયક મળે છું, જ્ઞાયકથી અભિન્ન છું અને રાગને પરથી ભિન્ન છું. હું એક સાથે પ્રયત્ન, વારંવાર પ્રયત્ન થવો, ભિન્નતાનો પ્રયત્ન થવો, જુદા પડવાનો પ્રયત્ન થવો, પ્રયોગ થવો, પ્રયત્ન થવો, એને ભેદ જ્ઞાન વિકલ્પ થવો એને ભેદ જ્ઞાનનો અભ્યાસ કહેતા નથી, પણ પ્રયત્ન થવો એને અભ્યાસ કહે છે. પ્રયત્નની અંદર સાક્ષાત પરિણમને પકડીને વાત છે. જ્ઞાન ઉપજે છે ને સિદ્ધ પ્રદેશોમાંથી, પોતાના અસંગ પ્રદેશોમાંથી જ્ઞાન શક્તિ, પોતાના પ્રદેશમાંથી જ્ઞાનનો પર્યાય ઉઠે છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ ઉત્પન્ન થાય છે સીધો જ, પ્રત્યક્ષ એનો રસ લેવો જોઈએ, પ્રત્યક્ષતાનો રસ લેવો જોઈએ. આપોઆપ રાગાદીને પર છે તો એમાં પોતામાં છે નહીં, એટલે તેની પાસે જ વિકલ્પ કરવો પડે નહીં. પણ જે પોતામાં નથી એ પોતામાં નથી એમ જ ભાસે. સામેવાળું મકાન દેખાય, દરવાજાથી બહાર નીકળતા સામે નજર પડે મકાન ઉપર, વિકલ્પ કરવો પડે કે આ મકાન મારું નથી એમ. જે જણાય એમ જ જણાય કે મારું નથી એમ જ જણાય, વિકલ્પ કરવાની જરૂર નથી. જ્ઞાન જ એવું થાય એમ, પોતાનો જ્ઞાન, જ્ઞાનનો જે રસ છે એ આવિર્ભૂત થાય, એનો અભ્યાસ ચાલે. એટલે વારંવાર થવો એને અભ્યાસ કરી દે. ધ્રુવ સ્વભાવ એટલે ધ્રુવ સ્વભાવ, એક સમયની પર્યાય થી ભિન્ન એવો વિકલ્પ શું કરવા છે? ધ્રુવ તો ધ્રુવ છે, પર્યાય તો અધ્રુવ છે. ધ્રુવમાં અધ્રુવ નથી, અધ્રુવમાં ધ્રુવ નથી. જ્યાં વિકલ્પ કરવો નથી કે વિકલ્પ ઉપાદેય નથી, ધ્રુવનો વિકલ્પ નહીં તો પછી અધ્રુવનો વિકલ્પ શું કરવા? ને શું એક સમયની પર્યાય અધ્રુવ છે પણ ધ્રુવનો વિકલ્પ નથી રાખવા? ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મતિશ્રુતનામાં વિકલ્પો પણ તૂટી જાય છે. મતિશ્રુતના વિકલ્પોમાં આત્માનો ધ્રુવનો વિકલ્પ છે એ પણ તૂટી જાય છે. ઉપયોગ ઉંડાણમાં ચાલ્યો જાય છે, ત્યાં એ ઉપયોગ છે. ઉંડાણમાં ચાલ્યો જાય છે, અત્યંત તીવ્ર રસને લઈને વેદનમાં આવી જાય છે, પોતે સ્વસંવેદનમાં આવી જાય છે, અને મોયરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય છે. ચાંદખેડીમાં છે, ચાંદખેડી જે ચાંદખેડી જે કોટાની બાજુમાં ચાંદખેડી છે, નીચે મોયરામાં એવી મોટી મૂર્તિ છે. પદ્માસનની પણ બહુ મોટી મૂર્તિ છે, આખી દિવાલ જેટલી, 10 ફૂટ 15 ફૂટની 12 ફૂટની જે દિવાલ હોય પદ્માસનની એવડી મોટી મૂર્તિ. મને એમ છે દિવાલમાં જ કોરેલી છે, દિવાલમાં જ કોતરેલી છે. પથ્થર હશે નીચે, નીચે નીચે ખોદતા પથ્થર નીકળ્યો છે, એટલે પથ્થરમાં મૂર્તિ કંડારી લીધેલી છે ભગવાનની. પદ્માસન દિગંબરોમાં માનતા બહુ ચાલે છે, અને ચાંદખેડીના બાબા કહેવાય, ચાંદખેડીવાળા બાબા ભગવાનને બાબા કહે છે. આવ્યું છે ને સાંઈ બાબાનો, બધા બાબાઓ ઘણા નીકળ્યા છે, ચાંદખેડીવાળા બાબા કહે છે, માન્યતાઓમાં. વૃદ્ધ માણસ હતા ત્યાં, દિગંબર હતા, પોટાણા હતા, ખેડીવાળા બાબા કહે છે, માન્યતાઓમાં. વૃદ્ધ માણસ હતા ત્યાં, દિગંબર હતા, પોટાણા હતા, સ્થાનના નથી. એને રૂમ હતું, ફરતે રૂમ છે, બધું ધર્મશાળા જેવું છે, એ રૂમ હતું, ચા પાણી પીવું, ચા પાણી સગા ટ્રાન્સપોર્ટવાળા લખપત હિરાલા જે આવ્યા હતા, ખોટા જતા હતા, ખોટા શું ખોટા થઈ આવ્યા હતા, જતા હતા અહીંયા શિબિરમાં, ભીલવાડાની શિબિરમાં, એ વખત ચા પાણી પીતા વગર નહીં જવાનું, ચા પાણી પીતા બહુ ગંભીર થઈને એક વાત કરી, ગંભીરતા મોઢા ઉપર લાગે, પીઢ માણસ, એ બહુ રહસ્યની વાત, બહુ રહસ્યવાળી વાત કહેને કે આપ બતાવો, ચા પાણી પીવા નથી લેવો તમને, આ વાત કહેવા માટે રૂમ ઉપર લઈ આવ્યો છું. સારી વાત છે, આ ચાંદખીડીના બાબા અદભુત ચમત્કાર છે. મને પોતાને એવો શ્વાસ ઉકળ્યો હતો, હું જવાની મારી તૈયારી થઈ ગઈ હતી, બચવું એવું નહોતું, ડાક્ટર હવે નહીં બચાય, એવો શ્વાસ ઉકળ્યો હતો. આ ચાંદખેડી બાબાવાળાને યાદ કર્યા, સ્મરણ કર્યું, બચી ગયો છું. ત્યારથી પછી મૂકી નક્કી કર્યું હતું કે હવે આમાંથી બચું ને, પછી બાબાના ચરણે બેસી જવું છે, પછી દુકાનમાં ધંધામાં કે સંસારમાં રહેવું નથી, કુટુંબ પરિવાર બધું મૂકીને હું તો અહીંયા જ રહું છું, આ મારે રૂમ, આ ચાંદખેડીના બાબા, આ તમને શ્રદ્ધા બેસે એટલે કહું છું, આ દશા છે. આ ભોયરાના દર્શન કર, આ ભોયરાના, આ ભોયરું શુદ્ધો ઉપયોગમાં ઊંડો ઉતરી જા, અંદરમાં તને ભોયરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થશે. સાક્ષાત તારું સિદ્ધ પદ, કોઈ બીજું નહીં, હું પોતે સિદ્ધ પદ સ્વરૂપે. તેમ ઉંડાણમાં આત્મ ભગવાન દર્શન દે છે, અથવા પોતે ભગવાન સ્વરૂપે છે એવું દર્શન થાય છે. આમ સ્વાનુભવની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે. એક વખત જ્યાં સ્વાનુભવ થયો અને પોતાના પૂર્ણ સ્વરૂપને જોયું, તો અવસ્થામાં પણ આ જ સ્વાનુભવ કરતાં કરતાં આમ જ પૂર્ણ થવાશે એ વિધિને એ કળા એના હાથમાં આવી ગઈ, એ શીખી ગયો અને એ કળા એને હસ્તગત થઈ ગઈ, હાથમાં આવી ગઈ એટલે હસ્તગત થઈ ગઈ, અને કેવળ જ્ઞાન સાથે એની કેલી શરૂ થાય છે, રમત શરૂ થાય છે કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાની. બરાબર, એને કેવળ જ્ઞાનની દશા અલ્પકાળમાં પ્રગટ થશે એવો પુરુષાર્થનો ચાલે છે, સર્વગુણોનું પરિણમન, અનંત ગુણોનું પરિણમન, ખીલતું ખીલતું વિકાસ પામતું પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. ઉપરોક્ત વિધિપૂર્વક મોક્ષ માર્ગમાં પદાર્પણ થઈ શકવા યોગ્ય છે. આ રીતે તેને મોક્ષ માર્ગમાં દાખલ થવું છે, એડમિશન મેળવવું છે મોક્ષ માર્ગ.
આ રીતે
આ વિધિ એ થઈ શકવા યોગ્ય છે. અને બીજી કોઈ રીતે અન્યથા પ્રકારે આત્મદર્શન થતું નથી તેમ જાણવું જોઈએ અથવા તેમ સમજવું જોઈએ અને નિજ હિતમાં પ્રવર્તવું જોઈએ. તેમજ બીજી હિત સંબંધીની, હિત પ્રાપ્તિની સર્વકલ્પનાથી નિવૃત્તિ કરવી, આ જ રીત છે, આ જ વિધિ છે. બાકી બધી કલ્પનાને છોડી દેવી જોઈએ, બીજો કોઈ ઉપાય નથી. આ પ્રકારે તમે અહીંયા પુરુષનો મહિમા કરેલો છે. આ પ્રકારે જેણે મહાપુરુષાર્થથી, અપૂર્વ પુરુષાર્થથી પરમ સત્સ્વરૂપનો અભેદ અનુભવ કર્યો છે, એવા મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ સત્પુરુષના અલૌકિક ગુણો અર્થાત તેમની ધીરજ પ્રયોજનભૂત વિષયમાં તેમના જ્ઞાનની સૂક્ષ્મતા અથવા પ્રયોજનભૂત વિષયમાં તેમની ગવેષણા, કોઈપણ પ્રસંગમાં જ્ઞાનની મધ્યસ્થતા, સમસ્ત જગતથી નિર્લેપતા અને અંતરંગનિષ્ફળતા, ઉપરાંત મહાવિવેકપૂર્ણ પ્રૌઢતા, ગુણગંભીરતા, વેદજ્ઞાનની સહજતા, પરમ સ્વરૂપની જાગૃતિ, સમાધિ, તેમની સમાધિ, તેમની નિશંકતા, નિર્ભયતા આદિ વગેરે વગેરે પરમ આદર્શપૂર્વક, આદર્શપૂર્વક એટલે પ્રાપ્તિની ભાવનાપૂર્વક જો મને પ્રાપ્ત હો અવગાહન કરવા યોગ્ય છે. આ પ્રકારે વાક્ય અહીંયા પૂરું થાય છે ને. આ પ્રકારે જેણે મહાપુરુષાર્થી પરમ સત્સ્વરૂપનો અભેદ અનુભવ કર્યો, પોતાના પરમ સત્સ્વરૂપનો, સત્ય સ્વરૂપનો અભેદ અનુભવ કર્યો છે, તે સત્પુરુષ કેવા છે, કે એમને આત્મજ્ઞાન પ્રગટ થયું છે એમ નથી, પણ એ મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ જ પોતે છે, પોતે જ મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે. આત્મજ્ઞાન જોવું હોય તો એ આત્મજ્ઞાનની મૂર્તિ છે, મૂર્તિમંત આત્મજ્ઞાન છે. એવા સત્પુરુષના અલૌકિક ગુણો, અલૌકિક ગુણોનો આ પછી થોડા ગુણોનો વર્ણન લીધું છે. અલૌકિક ગુણોમાં એમનું જે ધૈર્ય છે, એમનું જે ધીરજ છે, ઉપયોગને રાગ જોડે હોવા છતાં, દશામાં જ્ઞાનની જોડે રાગ હોવા છતાં ધીરજથી ઉપયોગને ઉપયોગમાં સ્થિર કરે છે, રાગને અડ્યા ગયા, એ ધૈર્ય છે એક જાત. એમની ધીરજ પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાનની સૂક્ષ્મતા, જે વિષયમાં જે પોતાનું હિત અહિતનું પ્રયોજન છે એ વિષયમાં એમની અસાધારણ સૂક્ષ્મતા છે. એટલે તો કહ્યું કે 14 પૂર્વધારી જે ન્યાય કાઢે તે સમ્યક દ્રષ્ટિ કાઢે. પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાનની સૂક્ષ્મતા, ગવેષણા, ઊંડી શોધ, ગવેષણા એટલે ઊંડી શોધ, કોઈ પણ પ્રસંગમાં મધ્યસ્થતા, માથાનો વાઢનાર હોય તો પણ સાચી વાત કહે તો એની વાત સાચી જ કહે, દુશ્મનાવટ એને હાજરી છે એ તો એના ભાવનાઓ છે, પોતાને કઈ દુશ્મન પ્રશ્ન નથી કરતી, એ તો ખ્યાલમાં હોય બધું છતાંય વાત જો સાચી કહે તો એમ કે એની વાત સાચી છે, આ એક વિશેષતા છે. રચનામૃતના બહુ પ્રશંસા કરી છે ત્યારે એ વાત લખી છે, પોતે કહી છે પક્ષથી વાત નથી એમ કહે. વાત કહે છે, જેમ પુત્રમાં પિતાને અણસાર આવે છે તેમ મોક્ષ માર્ગી મુનિઓમાં વિતરાગી જીન ભગવાનને અણસાર અને વિતરાગતાનો અણસાર આવે છે. આ બોલ છે બેન. શાંત શાંત વિતરાગતા અકસાય ભાવ મુનિરાજના દેદારમાં તરવરે છે. ખરેખર જો બુદ્ધિ છે એનું અધ્યયન અથવા સ્વાધ્યાય કરવામાં આવે તો દર્શન મુનો રસ ઘટીને જ્ઞાનની ભૂમિકાની નિર્મળતા થાય એ વાત તો નક્કી જ છે. કેમ કે એ વિષય બહુ ચાલ્યો છે, એ નિમિત્ત છે. હું તે બહુ જોરથી વાત, ગુરુદેવની તો તોપના ગોળા જેવી વાતો માણસ એના કાળજામાં સત્યના ઘા વાગશે. કાળજામાં ઘા વાગ્યો એ જ્યાં રૂજાય નહીં. શું બીજે વાગ્યો એ રૂજાય, કાળજામાં વાગ્યો એ એવી વાતો છે. આ પક્ષ ની વાત નથી અહીંયા બોલ્યા છે. આ પક્ષ ની વાત નથી, વસ્તુ સ્થિતિ ની વાત છે. કેવું પડ્યું છે, કમનસીબ છે સમાજને ગુરુદેવ કોઈ કોઈ વાત આવી છે એ પક્ષથી બોલે છે એવી વાત એમના કાન સુધી મોટો વિષયની અંદર. એટલે પક્ષપાતથી બહુ પ્રશંસા કરે છે. એટલે કેવું પડ્યું છે કે આ પક્ષની વાત નથી, વસ્તુ સ્થિતિ છે. કેમ કે જે મધ્યસ્થ હોય, સમ્ય જ્ઞાન જેનું મધ્યસ્થ હોય એને પક્ષપાત શું? એવા તો ઘણા દ્રષ્ટાંત છે અમારા પાસે અનુભવ. સુગાનંદજીના દ્રવદ્રષ્ટિ પ્રકાશ પુસ્તકના પ્રકાશન વખતે લાલચંદભાઈ ગયેલા લખાણ લેવા એના વિશે બે શબ્દ લખી આપણે ગુરુદેવના હસ્તાક્ષરમાં આપણે ભૂમિકા છે પુસ્તકની અંદર. નિહાલભાઈ સુગાનીનો આત્મા સારા સંસ્કાર ગુરુદેવને એ વાત પહોંચી હતી કે આ ત્યાં સ્વાનુભવને સમ્યક દર્શન થયું છે. અને લાલચંદભાઈ સસેભાઈને આ બધા સાથે બધા ચર્ચા વાર્તા કરે છે. બધી ખબર પહોંચી ગયેલી હતી એ પહેલાં. હું તો એમની હયાતીમાં એ ખબર પહોંચી પોતાને કોઈ પ્રત્યક્ષ પરિચયનો પ્રસંગ બનાવવા હતો. માય છું અને ભાવ ભાવ જોઈ લીધા લાલચંદભાઈના મુખાકર પહેલા. બોલાય તો નહીં કે સાહેબ આ ઓછું પડે છે. સંસ્કારને ખાલી વાત લખી, સમય દર્શનની વાત ન લખી. સમય દર્શન પહેલાં જે સંસ્કાર પડે એની વાત લખી. સંસ્કાર લઈને ગયા છે એમ, એ તો ઓછું દેખાણું એમને. બોલે તો શું, બોલવાનો તો કાંઈ પ્રશ્ન હોઈ શકે નહીં. પણ એ પોતે વગર પૂછે ખુલાસો કર્યો. આ તો જેટલું જ્ઞાનમાં આવે એટલું કહેવાય, ઓછું નહીં અને અદકું નહીં. આ મધ્યસ્થા શું છે જ્ઞાન નહીં. આ તો જ્ઞાનમાં જેટલું ભાષે લાગે એટલું કહીએ, ઓછું વધારે ન થાય અમારાથી. પ્રત્યક્ષ કરી છે હવે આ દેહ તો વિલીન થઈ ગયો, ઉકલપિંડ તો વિલીન થઈ ગયો. આપણે કહીએ છીએ ને શું નશ્વર દેહ, અક્ષર દેહ રહી ગયો હતો પત્રો નો. એ વાંચે ને એમ કે ગજબની ઝપટ છે. આને તો જ્ઞાનમાં ભાઈ શું તો એમ કહ્યું કે આ અંદરથી આવેલી વાત છે. એમ એવી વાત તો પરિચય નહોતો એટલે ઉપરથી જે લાગ્યું એ કીધું હતું. હવે કહે છે કે અંદરથી આવેલી વાત છે. અહીંથી સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી નીકળીને ઝપટ કરશે. અમારા પહેલા મોક્ષમાં જશે. જેથી અમે દીક્ષા લેશું તેથી અમારા નમસ્કાર એને પહોંચશે. આટલી વાત કરી. એમાં અડકું નથી કીધું, વધારે ને કીધું નથી. આ જ્ઞાન ની મધ્યસ્થા મારો શિષ્ય છે, વિનય કરે ભગવાન. આ તો ગુરુ ભગવાન વિનય કરે છે એના જેવું છે ને. કહેવાનો મતલબ એ છે, મારો શિષ્ય છે, મારાથી પાયમો છે, અને હું એને નમસ્કાર કરું તો મારું હીઠું પડે, જ્ઞાનની મધ્યસ્થાનો વિષય નથી. એ માન અપમાનનો કશાય જ્ઞાન સાથે ઊભો નથી રહી શકતો. એ પ્રસંગમાં મધ્યસ્થા સમસ્ત જગતથી નિર્લેપતા, કોઈ નહીં આરે કાંઈ જીવા દેવા. તમે આવો તો તમારા કારણે, ન આવો તો અંતરંગ નિષ્ફળતા, નિષ્ફળતાનો ડોળ નહીં, અંતરંગમાં જ પોતે નિષ્ફળ હોય છે, કોઈથી પૂરતે. એક આત્મા સિવાય બીજું કાંઈ જોતું નથી, એમાંથી તો પાત્રતા પ્રગટે છે, અને એ પાત્રતામાં આગળ વધીને સમય દર્શન દીધું છે. એને સ્પૃહા હોવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. મહાવિવેકપૂર્ણ પ્રવૃત્તા, લૌકિકમાં તો વિવેક ન હોય જ્ઞાનીને, એવું નથી. પ્રૌઢ વિવેક હોય છે, મહાવિવેક પ્રગટ થયો છે વેદ જ્ઞાનને લીધે, અને પ્રૌઢ વિવેક છે, છીછરો નથી. ગુણ ગંભીરતા, એ ગુણ અનેક પ્રગટ થયા છે તો પણ જેનું પ્રદર્શન કરવાની વૃત્તિ નથી, એમાં કૃત્રિમતા કરવાની કોઈ વૃત્તિ નથી, પોતાની મહત્તા દેખાડવાની વૃત્તિ નથી. ગુણતાને પોતાની ગુરુતા દબાવે છે, પાત્રતામાં એ વિશે પોતાની ગુરુતાને દબાવવા ત્યાંથી આગળ વધેલા છે. એવી ગુણ ગંભીરતા સહજ ભેદ જ્ઞાનને ધારા જેમને ચાલે છે, એટલો જ્ઞાન રસ જેમનો વ્યક્ત વર્તે છે, અને આત્મ સ્વરૂપની એમાં પરમ જાગૃતિ છે. એક સમય માટે પણ ધર્મ જ્ઞાનથી ચિત્ત થતા નથી, ધર્મ જ્ઞાનની ધારા છે, જ્ઞાન ધારાની સાથે ધર્મ જ્ઞાનની ધારા છે, પરમ જાગૃતિ છે. અને અનેક વાર શુદ્ધ ઉપયોગમાં સમાધિ ભાવે ધ્યાનમાં પણ લીન થાય છે, અને નિશંકતા છે, ક્યાંય શંકા પડે સ્વપર પદાર્થને, જગતના પદાર્થો જગતમાં છે, જેમ થવું હોય તેમ થવું, મારું પૂર્ણ સામર્થ્ય અને મારા અનંત ગુણરત્નોની પૂર્ણતા મારામાં ભરેલી છે. પછી ચિંતા શું, ઉપાધિ શું, વ્યાધિ શું, ભય શું, શંકા શી, કોઈ વાત નથી. એવી નિશંકતા, નિર્ભયતા આદિ પરમ આદર્શપૂર્વક મુમુક્ષુ જીવે પોતાનો આદર્શ ગણીને અવગાહન કરવા યોગ્ય છે, બહુ ઝીણવટથી એને જોવા યોગ્ય છે. પરમાગમોમાં જ્યાં જ્યાં ત્યાંનું નિરૂપણ છે આ વિષયનું, સત્પુરુષોના ગુણગ્રામ વિષયનું નિરૂપણ પરમાગમોમાં જ્યાં જ્યાં ત્યાંનું નિરૂપણ છે, ત્યાંથી જિજ્ઞાસુ જીવે તે અવશ્ય અવલોકન કરવા યોગ્ય છે. અને આ સંબંધમાં શ્રીમદજીના વચનો લીધા છે, અને બેનશ્રીના વચનનો આધાર લીધો છે. અહો સત્પુરુષની પરમ રસની મુદ્રા, કે જે વચનની પ્રવૃત્તિ વિના પણ બોધનું જ કારણ છે, આત્મબોધનું એ જ કારણ છે, એવી એમની પરમ રસમય પ્રશમ રસમય મુખમુદ્રા હોય છે, કે જે બોલ્યા વિના પણ ઉપદેશ આપે છે. અને એટલા માટે એમના સમીપે રહેનારા, એમની સાનિધ્યમાં રહેનારાને એ અપેક્ષા નથી કે મને બોલી બોલીને સમજાવે તો હારો, એમ જ એને લાભ થાય છે. એમના પ્રત્યે બહુમાનનો ભાવ, એને લઈને જે સાધુ સાનિધ્ય એ જેના દર્શનોને ગાળે છે, દર્શન રસ મૂલ્ય થતા એને પોતાનું સ્વરૂપ સૂજે છે, અનંત સુખનો ભંડાર. બસ એકવાર સ્વરૂપ સૂજે એટલે ગાડી બરાબર પાટે ચડી જાય છે, સંમુક્તા થઈ જાય છે. કુજ બહેનશ્રીના વચનામૃત 8:101માં સમ્યક દ્રષ્ટિની નિશંકતા કેવી હોય છે તેની એક માનવી તીર્ષી છે. સમગ્ર થઈ ગયો છે નહીં સમજા પછી બાકી કરતા વિશે
જય વિદ્યાર્થી.